ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायं ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निर्ग्रंथो गुरु मंगलम मंगलम वेतराविश्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। महादेव्या कोक्षिरत्नम शब्दजेतरवात्मजम् राजचंद्र महामन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 7 अक्टूबर 2012, श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 638 राणपुर एटले हड़मतिया भाद्रवावत 13/1951 बे पत्र मळ्या हता। गईकाले एत्रे एटले राणपुरनी समीपमां गाममां आवुं थयुं छे। छेल्ला पत्रमां प्रश्नो लख्या हता ते पत्र क्यांक गत थयुं जणाय छे। संक्षेपमां उत्तर नीचे लख्याथी विचारशो। धर्म अधर्म द्रव्य स्वभाव परिणामी होवाथी अक्रिय कह्या छे। परमार्थ नहीं थी ए द्रव्य पण सक्रिय छे। व्यवहार नहीं थी परमाणु उद्गल अने संसारी जीव सक्रिय छे। केम के ते अन्योन्य ग्रहण त्याग आदि थी एक परिणामवत संबंध पामे छे। सड़वू यावत विध्वंस पामवू ए परमाणु पुद्गलना धर्म कहा छे। परमार्थ थी शुभ वर्णादिनु पलटनपणु अने स्कंदनु मड़ी वेखरावापणु कहूं छे। पत्र खंडित छे। धारसी भाई उपरनो पत्र छे। जेवा पात्र मुमुक्षुता એ પ્રકારે કૃપાળુદેવના પત્રોની અંદર વિષયોની ચર્ચા આવતી હોય છે। આમાં દ્રવ્યાનુયોગનો વિષય છે એટલે આપણો અભ્યાસ એ દિશામાં ન હોય તો થોડુંક વાતને પકડવી સમજવી થોડી દુષ્કર લાગે। 6 દ્રવ્ય છે। જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય ધર્માસ્તિકાય દ્રવ્ય અધર્માસ્તિકાય દ્રવ્ય આકાશ અને કાળ એમાં કાળ છે તો ઔપચારિક દ્રવ્ય છે માત્ર એની વર્તના છે તો 5 જ દ્રવ્ય છે જેને અસ્થિકાય છે જેને પ્રદેશ છે એવા 5 દ્રવ્ય પંચાસ્થિકાય નામનો આપણો એક તત્વનો ગ્રંથ છે એમાં એ 5 દ્રવ્યની વિવરણ આવે છે। હવે અહીંયા એક ચર્ચા નીકળી છે ધર્મ અને અધર્મ દ્રવ્ય એ સ્વભાવ પરિણામી છે એટલે અક્રિય કહ્યા છે એમાં વૈભાવિક પરિણામ થઈ શકતું નથી। માત્ર પરમાણુ પુદ્ગલ અને સંસારી જીવ એ સક્રિય છે એટલે વૈભાવિક પરિણામ જેમાં થાય છે એવા બે દ્રવ્ય, અને એ દ્રવ્ય છે જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય. વૈભાવિક પરિણામ જ્યારે થાય ત્યારે દ્રવ્ય પોતાના સ્વભાવથી આગળ વધે, એ વિભાવ કહેવાય. વિશેષ ભાવ કરે એ વિભાવ કહેવાય. એ વિભાવને કારણે અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. જીવ પુદ્ગલને ગ્રહણ કરે, પુદ્ગલ જીવને વળગે, એ એકબીજા પ્રત્યે વૈભાવિક પરિણામથી સંયોગની સ્થિતિ ઉત્પન્ન થાય એટલે એક પરિણામવત સંબંધ પામે. ક્ષીર નિર્વિત બંને દ્રવ્ય એકબીજામાં મળી જાય અને તે સમયે સંયોગિક પરિણામ થાય, એની પરિણતિ જે દ્રવ્યની સ્વાભાવિક પરિણતિ છે એની બદલે આ સંયોગિક પરિણતિ થાય. તો એ અહીંયા સમજાવ્યું છે કે ધર્માસ્તિકાઈ ને અધર્માસ્તિકાઈ દ્રવ્યમાં ન થાય, કેમ કે એ દ્રવ્ય એક પ્રદેશી છે અને એક પ્રદેશી એ કોઈ પણ પદાર્થને ગ્રહણ ત્યાગ કરતા નથી. જે પદાર્થ બાકીના દ્રવ્યો છે એને ગતિ કરવી હોય તો ગતિમાં સહાયક અને સ્થિતિ કરવી હોય તો સ્થિતિમાં સહાયક, એને સ્વયં કંઈ કરવાનું નથી. સ્વયં પોતાના સ્વભાવથી આગળ જઈને વિશેષ જઈને એ કંઈ કરતા નથી એટલે એને અક્રિય કહે છે. એ સ્વભાવ પરિણામી છે, એ સ્વભાવ છોડીને આગળ જતા નથી. જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય એ જરા વૈભાવિક પરિણતિ પણ એની થાય છે અને વૈભાવિક પરિણતિ એટલે સ્વભાવને ચાલુ રાખીને સ્વભાવથી આગળ જઈને અન્ય દ્રવ્ય સાથે ગ્રહણ અને ત્યાગ આ બે કાર્યો બે પ્રવૃત્તિ એની થઈ રહી છે. તો એને કારણે થઈને એકબીજા સાથે એક પરિણામવત સંબંધ પામે છે અને પરિણામવત સંબંધ પામવાને કારણે આપણને એકપણું ભાસે છે. આપણું અત્યારે અસ્તિત્વ છે એ સંયોગી પરિણામ છે. જીવ છીએ તો જીવનું પરિણામ માત્ર જીવનું છે તો પણ નથી. દેહ પુદ્ગલ છે તો માત્ર પુદ્ગલનું પરિણામ છે તો એ નથી. પુદ્ગલ તો જડ છે તો એ જડ હોવા છતાં પણ આ શરીરની સંયોગી ક્રિયાઓ આપણને લાગે કે જીવના અભાવમાં આ ક્રિયા જડ કરી શકે નહીં. તો સાંયોગિક સ્વરૂપ છે, એ સાંયોગિક સ્વરૂપમાં બંને દ્રવ્ય વિભાવ પરિણામે છે, પુદ્ગલ અને જીવ. એને કારણે એકબીજાના ગ્રહણ ત્યાગની આખી પ્રક્રિયા ચાલે છે અને જ્યારે મુક્તિની વાત આવે, જ્યારે જીવની સમ્યક દર્શન થાય, જ્યારે એને પૂર્ણ જ્ઞાન પ્રગટે, ત્યારે આ જીવ કહે છે કે ગ્રહણ ત્યાગની કળાકૂટમાંથી છૂટો થાય. એને એક પણ પરમાણુ હવે ગ્રહણ કરવાનું નથી અને છોડવાનું પણ નથી. સમયસાર નાટકની કાવ્યની અંદર બનારસીદાસજીએ આ સ્થિતિને સ્પષ્ટ કરી છે. 238 પત્રમાં આવે કે લેવે કો નહીં ઠોર, દેવે કો નહીં. હવે કંઈ લેવાનું નથી અને કંઈ દેવાનું નથી. બંને દ્રવ્યને પોતાની ભિન્નતા જ્યારે જણાઈ જાય છે ત્યારે એ લેવા દેવાની કડાકૂટમાંથી હે નાથ તારા અભેદ સ્વરૂપમાં અમારી રમણતા થઈ છે ત્યારે હવે લેવા દેવાની કડાકૂટમાંથી મુક્ત થાય. આ જીવ જ્યાં સુધી પૂર્ણ જ્ઞાનને પામ્યો નથી ત્યાં સુધી એ અન્ય દ્રવ્ય એટલે પુદ્ગલ દ્રવ્ય, જો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સાથે આ જીવ કાંઈ લેતો દેતો નથી અને એને એની સાથે કોઈ વર્ગણા છે નહીં, એનો કોઈ સંયોગ નથી. એ બંને દ્રવ્ય પોતપોતાની દ્રષ્ટિએ અને આકાશ દ્રવ્ય પણ પોતાના સ્વરૂપમાં સ્થિત છે, એ વિભાવ પરિણામને પામતું નથી. તો પાંચમાંથી માત્ર બે દ્રવ્ય જ વિભાવ પરિણામને પામે છે અને જે વિભાવ પરિણામને પામે છે એ જ સંસારનું સ્વરૂપ છે. તો સંસારનું સ્વરૂપ જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યનું વૈભાવિક પરિણામ છે અને અનંતા જીવો અને અનંતા અનંત પુદ્ગલો એનું જે આ કોમ્બિનેશન છે ગ્રહણ ત્યાગનું એ આ સંસારની વિવિધ રચનાઓ છે. સાહજિક છે, સહસ્ર વિસસરા પરિણામ છે, પ્રાયોગિક છે. આ જુદી 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 અપેક્ષાથી એ સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ વર્ણવ્યું છે અને એમાં ફારફેર થયા જ કરે છે, પ્રતિ સમય થાય છે, કેમ કે પ્રતિ સમય જીવનો ગ્રહણ ત્યાગનો વ્યાપાર ચાલુ છે, જીવનો ગ્રહણ ત્યાગનો વ્યાપાર ચાલુ છે. એટલે એને કહ્યું છે કે પરિણામવત સંબંધ પામે છે, પણ પુદ્ગલનો ધર્મ છે. હવે પરિણામવત સંબંધ પામે તો જીવનો નાશ ન થાય. જીવ અને પુદ્ગલનો સંબંધ પામીને આપણે દેહધારી થઈએ તો જીવનો નાશ ન થાય, દેહનો નાશ થાય. તો એ કહ્યું છે કે યાવત સડવું, યાવત વિધ્વંસ પામવું, એ પરમાણુ પુદ્ગલના ધર્મ કયા છે. તો જે પુદ્ગલનું ગ્રહણ કર્યું જીવે તો એ પુદ્ગલ કાયમ રહી શકતું નથી. એ પુદ્ગલના તો પરિણામ ધર્મ શું છે? તો કે સડવું, ગળવું, મળવું, વિખરાવું, આ એનો ધર્મ છે અને આ સંસારમાં ચાલ્યા કરે છે. અને જીવ નવા નવા પુદ્ગલ કર્મનું ગ્રહણ કરે છે. પુદ્ગલોનું ગ્રહણ કરવું એને શાસ્ત્રમાં કર્મ શબ્દ વાપર્યો છે કે તું કર્મ બાંધમાં અથવા તું કર્મથી છૂટી જા. કર્મ એ પુદ્ગલનું આબદ્ધ સ્વરૂપ છે, ચૈતન્ય સાથે જોડાયેલું. એ તું ગ્રહણ કરીશ તો તારા સ્વરૂપને, તારી શક્તિને, તારા ગુણને આવરણ થશે, પ્રતિબંધ થશે. શક્તિને આવરણ થશે, ગુણને આવરણ થશે. એટલે પુદ્ગલનું ગ્રહણ કરવું હશે ત્યાં સુધી આત્મા પોતે પોતાના અનંત ગુણયુક્ત જે છે, સામર્થ્યયુક્ત છે, એ પૂર્ણપણે પ્રકાશિત થઈ શકશે નહીં. માટે એ ગ્રહણ કરવું નહીં. ગ્રહણ ક્યારે થાય છે? તો કે રાગ અને દ્વેષને કારણે, મોહને કારણે. પુદ્ગલ દ્રવ્ય એ પર દ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. હવે એને ગ્રહણ કરવાનું કારણ શું? પુદ્ગલ તો જડ છે એટલે એમાં રાગ દ્વેષની કોઈ પરિણતિ નથી, મોહની પરિણતિ પુદ્ગલમાં નથી. કોઈ પદાર્થ એમ નથી કહેતો કે મને ગ્રહણ કર. નાસ્તાના ટેબલ ઉપર મીઠાઈનું બોક્સ પડ્યું છે, મીઠાઈનું બોક્સ કહેતું નથી કે ચાર દિવસ પડ્યું છું, હવે મને તું લેતો ખરો, ખાતો ખરો, એ કહેતું. પણ જીવનો મોહ છે, એને થયું આ શું છે? તો કે આ તો મીઠાઈ ત્યાંથી આવી છે અને બહુ મુંબઈથી આવી છે અને બહુ સરસ છે. આ મોહ કોને થયો? પર પ્રત્યેનો રાગ કોને ઉદ્ભવ્યો? તો કે જીવને. જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે. આ સ્ફૂરણા, આ પ્રેરણા, આ જીવનો ધર્મ છે, આ ચેતનનો ધર્મ છે, પુદ્ગલનો નથી. અનંતા અનંત પુદ્ગલ જગતમાં પોતપોતાના રૂપે પરિણમન, એનું પલટાવું, શુદ્ધ વર્ણાદિનું પલટન પણ, સ્કંધનું વિખરાવા પણ, બધું કહ્યું છે જ્ઞાનીઓએ કે પુદ્ગલ તો જુદા જુદા રૂપે પલટાયા કરે છે, પરંતુ એને ગ્રહણ કરવાનું પુદ્ગલ કહેતું નથી કે મને ગ્રહણ કરો. કબાટમાં 25 જોડી કપડાં પડ્યા છે, એકેય કપડું કહેતું નથી કે મારો વારો લે આજે. આભૂષણ પડ્યા છે પેટીમાં, એ આભૂષણ કહેતું નથી કે આજે મારો વારો કાઢો બેન, હવે મને ઘણા વખત ત્યાં તમે આ હાર લીધો નથી, એ કહેતું નથી. આખા જગત પ્રત્યે આ જીવની મોહિની છે. પર પદાર્થના, કેમ કે એમાં રૂપ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે, શબ્દ છે. અને જીવને આ પાંચ ઇન્દ્રિયો મળી છે, એ પાંચેય ઇન્દ્રિયોના એ વિષયો છે. એ વિષયોને કારણે જીવને વિષય દ્રષ્ટિ થવાને કારણે વસ્તુ પ્રત્યેનું આકર્ષણ, રાગ, મોહ, રતિભાવ, ઈચ્છા, આ બધું જાય છે. એને કારણે એ જીવ એ પદાર્થને ગ્રહણ કરે છે. પણ ગ્રહણ કરેલો પદાર્થ નિત્ય નથી, એનું સ્વરૂપ નિત્ય નથી, એની રચના નિત્ય નથી. એનો ધર્મ છે મળવું અને વિખરાવવું. પુદ્ગલો મળીને આભૂષણ થાય અને પાછા એ આભૂષણો ભંગાર થઈને વિખરાઈ જાય. પુદ્ગળો મળીને મહેલાતો થાય અને એ પાછા પુદ્ગલના પરમાણુઓ સ્વયં સમય જતા કાળની સાથે વિખરાઈ જાય, ક્ષય થાય, ક્ષીણપણાને પામે. અને આપણે એને કહીએ કે આ પ્રાચીન ખંડેર છે. ખંડેર ભાઈનું ત્યારે મહાલય હતો પણ અત્યારે ખંડેર છે. પુદ્ગલનો ધર્મ છે, એમ આ જીવે ચક્રવર્તીપણામાં, રાજ નૃપતિપણામાં, ઇન્દ્રપણામાં કેટલા વૈભવો ધારણ કર્યા હશે એ બધા સમાપ્ત થયા છે. જીવ સમાપ્ત થયો નથી, એ તો એવો ને એવો છે. આટલા પરિભ્રમણ પછી, આટલા અનંત જન્મ મરણ કર્યા પછી, અને જગતનું કોઈ પૂદગલ પરમાણુ બાકી નથી રાખ્યું એણે, એનો ભોગ અને એનો ઉપભોગ એણે કર્યો ન હોય. જ્ઞાનની જ્યારે સમજ આવે છે ત્યારે પર પ્રત્યેનો મોહ મટાડવા માટે જ્ઞાનીઓ આ જગતના સ્વરૂપને કહે છે એઠ છે. સકળ જગત તે ઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. આખું જગત એઠવત છે, કેમ કે જગતની રચના દ્રશ્ય છે અને પૂદગલ દ્રશ્ય છે, ચેતન દ્રશ્ય નથી, અરૂપી છે. તો જગત એઠવત છે એટલા માટે કે એઠ એટલે જે પદાર્થનો ભોગ કર્યો અને એને તરછોડી દીધી, ફેંકી દીધી, બાકી રાખી, એઠું મૂક્યું, એ એઠ છે. આ જગતનો એકય પૂદગલ પરમાણુ એવો નથી કે હે જીવ અનંતના પરિભ્રમણમાં તે એનો ભોગ અથવા ઉપભોગ કર્યો ન હોય. જ્યારે આ જ્ઞાન દશા જગતના પ્રત્યેક પદાર્થની અંદર એને એઠવત ભાવ આવે અથવા સ્વપ્નવત છે, સ્વપ્નવત છે એટલે એમાંથી પ્રાપ્ત થતું સુખ, એમાંથી પ્રાપ્ત થતો આનંદ, આ જે તને એની મીઠાશ વેદાણી છે એ સપના જેવી છે, એ સાચી નથી. સપનામાં મને કોઈ કરોડો રૂપિયા આપી દે અને ત્યારે જે આનંદ વેદાય છે એ સપનામાં જ વેદાય છે. આંખ ખુલ્યા પછી 5 રૂપિયા કોકની પાસે ક્યાં માગવા જવા, તો હવારની ચાનું કંઈક ટેકાણું. એ ભિખારીને સપનું તો કરોડપતિનું જ આવે, પણ એ સપનું છે. એમ આ જગતનો વૈભવ, જગતનું ઐશ્વર્ય, જગતના ભોગ આ જ્ઞાન દશા છે. જ્યારે આવું લાગે ત્યારે જ્ઞાનીની આ દશા હોય છે, પણ અજ્ઞાની એ કહે છે કે તને જ્યારે આવું ભાષ્યમાન થાય કે આ બધું તુચ્છ છે, એઠવત છે અથવા માયા છે, ઇટ ઇઝ ઓલ બટ ઇલ્યુઝન, સ્વપ્ન છે. સ્વપ્નમાં સચ્ચાઈ શું, સ્વપ્નને વાસ્તવિકતા શું, સ્વપ્નમાં આપણને કેટલા શિરપાઓ મળે અથવા તો ગમે તેટલી ગાળો મળે એનો અર્થ શું, કંઈ નહીં. એમ આ જગત આખું સ્વપ્ન છે, આખું જગત એઠવત છે અથવા સ્વપ્નવત છે. આવું સંસારનું સ્વરૂપ છે. 6 દ્રવ્યના સ્વરૂપમાં 3 દ્રવ્ય તો સ્વભાવ પરિણામી છે, પોતાના સ્વભાવને છોડીને વૈભાવિક પરિણામમાં જતા જ નથી. માત્ર 2 જ દ્રવ્ય એવા છે કે જે પોતાના સ્વભાવથી આગળ વધીને વિભાવ પરિણામને ભજે છે. એ ભજે છે એની અંદર એક પૂદગલ દ્રવ્ય અને બીજું જીવ દ્રવ્ય. જીવ દ્રવ્યમાં મોહને કારણે રાગ દ્વેષની પરિણતિ થાય છે, પૂદગલ દ્રવ્યમાં એના લક્ષણો છે વર્ણ ગંધ રસ સ્પર્શ શબ્દ, એને કારણે એના રૂપમાં પરિવર્તન થાય છે, એની રચનામાં પરિવર્તન થાય છે. અને એ રચના આપણને વસ્ત્ર રૂપે મળે, આભૂષણ રૂપે મળે, મકાન રૂપે મળે, સંપત્તિ રૂપે મળે, જુદી 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 રીતે મળે, અને આપણે એની સાથે એક રૂપ મોહ છે, રાગ છે, દ્વેષ છે, એટલે એની સાથે જોડાયેલા છે, તન્મય બની જઈએ છીએ, તદાકાર બની જઈએ છીએ. એક પરિણામવત, એક પરિણામ શરીર સાથે આપણું પરિણામ, એક પરિણામવત હું અને શરીર અભિન્ન ભાવ. કંઈ પણ શરીરને થયું તો હાય હાય હું મરી ગયો, મને આમ થઈ ગયું, ક્યાંક ક્યાંક થઈ ગયું હોય તો કેટલો કોન્શિયસ છે, ઊંઘમાં પણ કોન્શિયસ છે, મચ્છર બેસે શરીર ઉપર, ઊંઘમાં પણ કોન્શિયસ છે. આટલો એકરૂપ તદાકાર તદ્રુપ પરિણામ એને પુદ્ગલ દ્રવ્ય સાથે થયું છે. એને જીવ છે અને સમજે છે કે આ શરીર તો હવે છૂટી રહ્યું છે અને છૂટી ગયું આખું. અત્યારે તો એનો એક અંશ પ્રત્યે પણ એટલો બધો મોહ છે કે એક નખ ઉતરી જાય છે તો પણ ચેન પડતું નથી અને આખું શરીર ચાલ્યું જાય છે, આપણા વશમાં નથી. મોહ છે પણ રાખી શકાતું નથી. એનો સમય પૂરો થયો એ જાય છે. એટલે પછી ઓલો આનંદ ગંજીનું કાવ્ય બોલવાનું, જીવ અને કાયાનું સંવાદ કે કાયા કે ગાંડો થામાં, હું કઈ તારી સાથે આવું એવો આપણો સંબંધ નથી, પણ તને કેટલી પોસી પાડી, તારા કારણ કેટલા પાપ કર્યા, કેટલા અત્યાચાર કર્યા, કેટલા દુરાચાર કર્યા અને કેટલા સડરસના ભોજન તને જમાડ્યા, તો કે તારી મૂર્ખાઈ છે, મને વાક છે, મારો વાક છે, મને શું છે, તું જાણને તારું કામ જાણે. આખો અનાદિનો સિદ્ધાંત આ મોહનીયનું સ્વરૂપ, આ પૂદગલ નાચ નચાવે. ચિદાનંદજી મહારાજ એમ કે પૂદગલ જાલ તમાશા, આપણે તો કેલાલની માયા જાલ અને ઇન્દ્રજાલ એના સ્મરણો વાયગડા વગોડા કરે ગણાતો, ઓહો એના જેવો કોઈ જાદુગર થયો, પણ પૂદગલ જેવું જાદુ તો હજી જગતમાં છે. અને એ દ્રશ્યમાં તો કોક બી તને જાદુનું નોલેજ થાય તમ તકે કેલાલની આ ચાલાકી હતી, પણ તું તો હજી જાદુના મોહમાંથી હજી બહાર આવ્યો. આ જાદુ છે પૂદગલનું, જીવની માયાને કારણે, જીવના મોહને કારણે એને પર પદાર્થ પ્રત્યે મોહનો સંબંધ છે. પરમાર્થી એ શુભ વર્ણનું પલટન પણ એ તો ચાલ્યા કરે છે, એને તો સ્કંધમાં આવે. પૂદગલની એક પ્રકૃતિ છે, એકલું પૂદગલ તો પોતાના સ્વભાવને છોડતું નથી, એકલું પૂદગલ પોતાના સ્વભાવને છોડતું નથી. એટલે પાછો સિદ્ધાંત આવે કે કોઈ પણ પદાર્થ પોતાના પરિણામને છોડીને કંઈ પરિણમતું નથી, પણ સ્કંધમાં જ્યારે આવે ત્યારે એની અંદર વર્ણનું અને રસનું એનું પલટાવાપણું થાય. એ પલટાવાપણું થાય એટલે એવું પલટાવાપણું થાય કે કોઈ રસમય પલટાય તો સરસ મજાનો કેરીના રસના રૂપમાં આખું પૂદગલ આવી જાય, કોઈ પલટાય તો મીઠાઈના રૂપમાં આવી જાય, અને વિપરિણામ થાય તો ઝેરના રૂપમાં આવી જાય. પણ સ્કંધના રૂપમાં છે ત્યાં સુધી, અને સ્કંધ વિખરાવા માંડે ત્યારે પાછું એનું આખું રૂપ, એનું સત્વ, એનો જેને આપણે કહીએ કે સત્વ એનું ચાલ્યું જાય. કેટલાય પદાર્થો એવા છે કે અમુક સમય સુધી એનું તાકાત એની જોર દેખાય, અમુક જૂનો થાય પદાર્થ, ચૂર્ણ દવાઓ આ બધી એક્સપાયર્ડ, તો દવાની અંદર પરમાણુ શું ઓછું થયું, વજન કરો જોઈએ ટીકડીનું, કાંઈ ઓછું નથી થયું, પણ એની અંદર જે ઓલા ગુણ જે ભેડા હતા એ જાજો સમય રહી શકતા નથી. એ વિજ્ઞાને શોધ્યું કે આ પરમાણુનો ગુણ છે. આ વિતરાગ વિજ્ઞાનીઓ તો બહુ વખત પહેલા શોધી લીધું છે, અનંતા તીર્થંકરો એને કેવડીઓએ આ બધું શોધી લીધું છે કે આમાં હવે બધું વસ્તુ રહેતી નથી, આ બધું ચાલ્યું જાય છે. તો એ પલટાવાપણું છે, વિખરાવાપણું છે, આવું આખું જગત છે. એ જગતનો જો વિચાર કરવામાં આવે તો જીવને જગત પ્રત્યેની મોહનીય તૂટે, અને મોહનીય તૂટે તો બંધ તૂટે. બંધનું કારણ જ્યાં સુધી મોહનીયનું અલ્પપણું કે અધિકપણું છે ત્યાં સુધી જ છે. જો મોહનીય નથી, માત્ર સંગ એ બંધનું કારણ નથી, પણ સંગ સાથે ભાવનું જોડાણ જે છે એ બંધનું કારણ બને છે. તો એ વાતને અહીંયા આપણે પૂર્ણ કરીશું. દ્રવ્યાનુયોગની છે, ચાલે છે, હમણાં તો અમારે ગ્રંથ જે ચાલે છે દ્રવ્યાનુયોગનો પરમાત્મા પ્રકાશ, એટલે જે સ્વાધ્યાય વર્તુળવાળા હશે તેમને તો આ આખી પદાર્થનું બંધારણ એ હમણાં ચર્ચા ચાલે છે. અહીંયા તો પત્રમાં ઉછળતો ઉલ્લેખ છે, વાત તો ઘણી વાર છ દ્રવ્ય ન ખબર હોય અને દ્રવ્યનું સ્વરૂપે ન ખબર હોય, એમાં કયું સ્વભાવ પરિણામે ને કયું વિભાવ પરિણામે આ પણ આપણો અભ્યાસ ન હોય તો આ પત્ર પાછો કંઈ પકડાય નહીં અને એનો અર્થ કાંઈ સમજાય નહીં. 639 રાણપુર આસો સુદ બીજ શુક્રવાર 1951. કંઈ પણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા શ્રવણ આદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. મુમુક્ષુને પત્ર લખાયો છે. બે વાત કૃપાળુદેવે અહીંયા મૂકી છે. એ કહે છે, શું કરવું? તો સામાન્ય મુમુક્ષુ સદિચ્છા છે જેને, જેને એમ થાય કે સંસારનું જીવન તો આ જીવીએ છીએ, આ બધું ઘર બાર કુટુંબ છૈયા છોકરા ધંધો ધાપો આ બધું તો રૂટીન ચાલ્યા કરે છે અનાદિકાળથી. કેટલા વર્ષોથી આમને આમ કરે છે, કંઈક આપણે જીવનની અંદર નવું, જીવનનો હેતુ શું, જીવનનો અર્થ શું, આ શું છે બધું સમજ પડતી નથી, અભ્યાસ છે નહીં. પણ મનની અંદર એક જિજ્ઞાસાની ચિનગારી પ્રગટી છે કે આને આ જીવન હશે, આ જ બધું બસ આજ સમાપ્ત થવું, તો પશુના જીવનમાં ને અહીંયા ફેર શું? મનુષ્ય જીવન અને પશુ જીવનમાં તફાવત શું? એ જ કુટુંબ પરિવાર ભેગું કરવું, પરિગ્રહ સંગ્રહ આહાર નિંદ્રા ભય મૈથુન આ બધી સંજ્ઞાનો પૂર્ણ ભોગ ઉપભોગ આ પશુઓ પણ પોતાની રીતે કરી લે છે, અને છતાં કોઈને કંઈ દુઃખ જ નથી, બધા પોતપોતાની રીતે જીવન જીવી જાય છે. અને આપણે તો આટલું બધું કરવા છતાં ઉપાધિનો પાર નથી. અજગર કરે ને ચાકરી, અજગર ક્યાંય નોકરી કરવા જતો નથી છતાં ભૂખે મરતો, બિલાડી દૂધ ઉપર જ જીવે છે પણ છતાંય ગાય પાડતી, અને એ તો મરી ગયા, રોટલી બે ખાવી અને સવારથી રાત સુધી ગુલામી કરવી. તો આ મનુષ્ય જે આના કરતા તો પશુ જીવન સારું નહીં, કૂતરાય પેટ ભરી લે છે. પક્ષીઓ પ્રાણીઓ, આ પક્ષીઓ ચરવા જાય છે, કોણ એની વ્યવસ્થા કરતા હશે? કીડીને કણ, પક્ષીને ચણ અને હાથીને મણ, આ તો બધું મળે છે, કુદરતની વ્યવસ્થા છે. આ જીવને અક્કલ નથી એટલા મેંડો છે, કે નહીતર આપણે કોણ શું કરશું ને કેમ કરશું ને ભૂખે મર. તું કોઈ દિવસ ભૂખે મર, કારણ જો તું ભૂખે મરવાનો હો તો તારું આયુષ્ય હોય. આ બધી વ્યવસ્થા એક કુદરતના કર્મ આધીન વ્યવસ્થા છે. વધારે ઓછું એ વાત જુદી છે, તારે રોટલાને બદલે થેપલા ખાવા આવી એ વાત જુદી છે. કૃપાળુદેવે લખ્યું, પ્રાહારે પ્રાયે પ્રત્યેક પ્રાણીને આહાર વસ્ત્ર અને આધાર મળી રહે છે, ચિંતા કરવાની જરૂર નથી. આપણી ઈચ્છાઓની પૂર્તિ ન થાય પણ જરૂરિયાત પૂરતો આ ધરતી બધું આપી દે છે, પણ લોકોની તૃષ્ણા સંતોષી શકે એટલું ધરતી નથી આપતી. આપણો વાંધો શું છે, જરૂરિયાતનો છે કે તૃષ્ણાનો છે? અને જરૂરિયાતને ભાષા બોલવાની અને વ્યવહાર તૃષ્ણાનો કરવાનો. બે રોટલી ખાવી એમાં હું માથાકૂટ કરી, પણ તો તું શું કરસ, તારે બે રોટલી નથી તારી પાસે? દંભ આવી જાય જીવનમાં, ચાલ્યા કરે, આ મોહ છે, મોહની અસર. આવી જ્યારે જિજ્ઞાસા જાગે, જરાક એમ થાય કે જીવનનો હેતુ શું, જીવનનો અર્થ શું, આ બધી પ્રવૃત્તિ આપણે આટલા વખત સુધી બાળપણ યુવાની ગૃહસ્થી વેપાર પણ વ્યવસાય આ બધાનો અર્થ શું, વોટ ઇઝ ધ મિનિંગ, ધેર મસ્ટ બી મિનિંગ બિહાઇન્ડ ધ લાઈફ, એવરી એક્શન મસ્ટ હેવ અ પર્પઝ. આપણે કંઈ પણ કૃતિ કરીએ તો હેતુ શું, શું કામ અનાવશ્યક કરવું, નિર્હેતુક શું કામ કરવાની? એ તો આપણે જેને કહીએ છીએ શબ્દોમાં કે ગધેડાની જેમ કામ કરે, પણ શું કામ કરવું, હેતુ છે? પ્રત્યેક કૃતિ કરતા પહેલા વિચારી હેતુ છે. જીવનના પ્રત્યેક દિવસની અંદર વિચાર કરીએ કે આજે શું અર્થ જીવનનો સરસે, એ જ ચીલા ચાલુ નહીં. આવું જ્યારે જિજ્ઞાસા જાગે છે, અને આ મનુષ્ય પ્રાણી સિવાય કોઈને જાગતી નથી. આટલી તેરેન સૃષ્ટિ આપણી સાથે જ છે, આપણા કરતા એના પ્રકારો ઘણા છે. એક એક નાના જંતુથી માંડીને એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય બધા તિર્યંચમાં છે. આપણે તો માત્ર પંચેન્દ્રિય જ છીએ. તિર્યન સૃષ્ટિ તો આ પાંચે પાંચ પ્રકારની કાયા સાથે આપણી સાથે જ છે. મનુષ્ય યોનિની સાથોસાથ તિર્યંચ યોનિ છે અને એક એક તિર્યંચ યોનિના જીવોની એના પ્રકાર એ પણ આપણને આ બાયોલોજીના બધા વૈજ્ઞાનિકોએ બતાવ્યા છે. એક કરોડો 20,000 જાત છે, એક વીછી કેટલી 2,00,000 જાત છે, સર્પ કેટલી જાતના છે, આ બધું આપણી આસપાસ નજર સમક્ષ અને આપણી સાથે સહભાગી છે. આ સૃષ્ટિ આખી આ વિચાર કરતું નથી આમાંનું એકય પ્રાણી કે મારે શું કામ જીવવાનું છે, કોણ, શું હેતુ છે લાઈફનો. સંગનીપણું છે. પંચેન્દ્રિય ઉપરાંત એક વિશેષતા મળી છે. શું મળી છે? સંગનીપણું, આગળ પાછળનું વિચારવાની, અતીત અને અનાગતનું અનુસંધાન કરી શકે એવી એક જબરજસ્ત જ્ઞાન ધારા પ્રગટી છે. પછી આપણે એનો ઉપયોગ ન કરીએ નહીં, બુઠ્ઠી થઈ જાય, બેરી થઈ જાય, શક્ય છે, જડ થઈ જાય. ઘણા માણસો મૂઢ થઈ જાય, મારા 25-50 વરે પણ મૂઢ, કારણ કે એને એની જ્ઞાન ધારાનો ક્યારેય ઉપયોગ જ ન કર્યો. હવે મૂકને લપાવે, હેતુ બેતુ મૂક લપને, આપણે ધંધો કરી લ્યો ને, હવે અર્થનું શું કામ જીવનનું, ખાઓ પીને મજા કરો, એ અર્થ. આવા એકદમ સપાટી ઉપર જેની વિચારણા છે, તુચ્છ જેને કહીએ, તુચ્છ વૃત્તિના જીવો છે, એની આગળની વિચારણા આવતી નથી. એનું સંજ્ઞાપણું છે એ ડેડ છે, મૂઢતામાં પરિણમ્યું છે. જ્ઞાની કહે છે કે તારી સંજ્ઞાને પ્રજ્ઞામાં પરિવર્તિત કર, તું જીવનનો હેતુ શોધી લે, તું જીવનનો આધાર શોધી લે, તું તારા કાર્યનો અર્થ જાણી લે. જે મહાકામ માટે તું જન્મ્યો છે તે વિચારી જા. કૃપાળુ દેવના વાક્યો પહેલા વહેલા આવે અને 10મું વાક્ય આવે અને તેની ત્વરાથી સિદ્ધિ કરીને ચાલ્યો જા. હું શું કામ આવ્યો છું, મારે શું કરવાનું છે, આવો પોતા વિશે વિચાર. અને એમાં એક વાક્ય સરસ મૂક્યું છે કે આ જીવ બધું કર્યું છે પણ ક્યારેય પોતા સંબંધી વિચાર એને કર્યો. આપણે વિચારીએ આપણા 40-50 વર્ષના આયુષ્યની અંદર પોતા સંબંધી વિચાર કર્યો હોય એવા દિવસ કેટલા, ક્યારેય. પોતા સંબંધી એટલે સ્વ જીવત્વ અસ્તિત્વ આત્મા સંબંધી, પોતાની ચેતના સંબંધી, એના વિકાસ સંબંધી, એની પૂર્ણતા સંબંધી, એ વિચાર આપણને ક્યારેય આવતો નથી. આ સંજ્ઞામાંથી જો સત્સંગ થાય, વાંચન થાય, કોઈનો સંગ થાય, આવી પ્રકારના કોઈ યોગ થાય, કે કુટુંબની અંદર સંસ્કાર હોય, પોતાનો કોઈ પૂર્વ સંસ્કાર હોય, તો એની અંદર ભાવ જાગે કે ચીલા ચાલુ તો કરીએ જ છીએ, એ તો કદાચ થાય ને કદાચ નહીં એ થાય, હવે હું આ પ્રકારનું વિચારું. તો કૃપાળુદેવ એને માટે 2 વાક્યો અહીંયા મૂકે છે, એ આ પત્રમાં આપણે વિચારવા છે. એક કહે છે, કંઈ પણ જેટલું થાય એટલું, કંઈ પણ જેટલું થાય બને, તો જો તારાથી બની શકે, તારે કરવાની કંઈક ઈચ્છા હોય કે મારે કંઈ પણ કરવું છે એને માટે આ વાત છે. જેને કંઈ કરવું નથી એ તો ભલે નહીં નાખે, એને માટે આપણે કંઈ કહેવાનું, કંઈ પણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા શ્રવણ આદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. તારે જવું આવવું અને સાંભળવું ક્યાં, જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં, જ્યાં આત્મા સંબંધી વાત ચાલતી હોય, એ સંબંધી કંઈ વિચારણા ચાલતી હોય, એ સંબંધી કંઈ બોધ ચાલતો હોય, એ સંબંધી કોઈ વસ્તુનું વિશ્લેષણ ચાલતું હોય, તો એવી કોઈ જ્ઞાન વાર્તા હોય તો ત્યાં તારે જવા આવવાનો પ્રસંગ કરવો. જો કંઈ પણ બની શકે શું કરવાનું, માત્ર તું આવો વિષય જ્યાં ચર્ચિત થતો હોય ત્યાં જવું આવવું, વારંવાર આવવા જવાની ટેવ રાખવી, અને જો કોઈ પ્રસંગ મળે સાંભળવાનો વાંચવાનો તો શ્રવણ આદિ, એટલે કે સાંભળવું વાંચવું વિચારવું એવું કંઈક કરતા રહેવું. આ પહેલી સ્થિતિ. જો આત્માર્થ ચર્ચિત થતો હોય, ત્યાં શબ્દ એક જ મહત્વનો, આત્માર્થ ચર્ચાતો હોય તો, સંસાર ચર્ચાતો હોય તો આપણે તો જાય છીએ ઓટલે પાણા માંગવા, ચોરે બેસીએ છીએ, અને કાંઈ વાત કોઈ બીજી આત્માની તાતી ન હોય. અને આ તો પાછું એમ કે આવો ને સત્સંગ કરશો, ચા ને ભજીયા ખાશો, ફોની બજારને ઓટલે એ જ હલતું હોય. અને કોઈ કંઈક પૂછ્યું, સંશોધન થયું છો કે રાજકોટની અંદર સંધ્યાકાળનું પેપર એટલે અકીલે આટલું બધું કેમ ચાલે છે? તો કે હાવ નવરી બજાર છે. આ રાજકોટના લોકોની અંદર એને આવી પર નિંદા કુથલી ચર્ચા, એમાં એટલો બધો રસ છે કે બીજા એકેય ગામની અંદર કોઈને હાંજી એવો ટાઈમ છે. કેમ કે માણસ રાત્રે માંડ નવરો થાય છે એની પ્રવૃત્તિમાંથી. અહીંયા તો બપોર પડી નથી ને રાહ જુએ છે કે બાકી આ ક્યારે આવશે. આ ગામનું તાસીર છે, તાસીર નવરી બજાર જેને આપણે કહીએ, ચોટલા બજાર. પાંચ દસ જણા ભેગા થાય, આવો વાંચે, અને શું શું પાને પાનું કાંઈ દેખાય નહીં. અને એમાં જ દાંતના આંખના ડોક્ટરોની પ્રેક્ટિસ સરસ ચાલે, ચશ્માવાળાનો ધંધો રાજકોટમાં સરસ ચાલે. અકેલા વાંચ એમ કેવું, એટલે છ મહિને આપણી પાસે નંબર કઢાવવા આવવું જ પડે ને, જાય ક્યાં. આત્માર્થ ચર્ચાતો, બાકી જગ્યાએ જવા માટેનો રસ છે એવો છે. અને ટીવી શરૂ કરીએ, પેલા ચોરે જવું પડતું, આવા ઓટલા ગોતવા પડતા, હવે ઘરમાં જ છે. ચોરો શરૂ કરો, ટીવી શરૂ કરવી એટલે શું, ચોરો શરૂ કરો, ભોંયની પટલાઈ શરૂ કરો, ગામની આખી વાતો શરૂ કરો, ઓલાનું સૂત્યું, ઓલાનું સૂત્યું, આણે શું કર્યું, આને શું કીધું, એમાં પછી આણે આમ કર્યું હશે, અભિપ્રાય આપે, કાંઈ નથી. એને પૈસા આપે એ કમશે, તું કઈ શું કરશે, એને આમની ને આમ કરવું જોઈએ. પણ તને પૂછ્યું છે, એનો ડાયરેક્ટર એકતા કપૂર કે કરશે, એ કે તને પૂછીને કંઈ કરશે, પણ છતાંય એનું શું થયું? અરે મારે તો એક હપ્તો જાય ને તો મને તો હક ન પડે, બોલો. અને હું તો કહી રાખ્યું છે કે રેકોર્ડિંગ કરી લેજો, આજ બીજે જવાનું છે તો હપ્તો જવો, શું વાંધો છે એમાં, વયું જાય તો ભોંયની પટલાય, એમાં કદાચ કોઈ હપ્તો ગયો અને એણે શું કર્યું, નહીં રેવાય. જીવની આ પ્રકારની રુચિ છે. જ્ઞાનીઓ કહે છે કે તારી પાસે કંઈ પણ થોડોક સમય હોય અને તને ઈચ્છા થતી હોય ને, તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવું, જવા આવવાનું માત્ર, વિશેષ ન થાય તો ત્યાં જવું આવવું, આગ્રહપૂર્વક કે જવું છે, કારણ ત્યાં આત્માની ચર્ચા ચાલે છે. જે કંઈ બે શબ્દો આપણને આપણા સ્વરૂપને સંબંધી, આપણી વાત સંબંધી કાને પડે, આજ નહીં તો કાલ પકડાશે, કેમ કે હું સંઘની છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું મૂઢ નથી, હું ચેતન છું. આજ મને ન સમજાતું, આવરણ ઘણા છે, અજ્ઞાનનું આવરણ છે, મોહનું જોર છે, કંઈ વાંધો નહીં, વાત નથી પકડાતી. પણ મારે જવું ક્યાં, કે જ્યાં મારા વિકાસની દિશા છે ત્યાં. હું આત્મા છું તો આત્માના વિકાસની દિશા, જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય તે સ્થાન મારા વિકાસની દિશા છે, ત્યાં જવું, જવું આવવું. અને શ્રવણ આદિનો પ્રસંગ બને તો કરવું, સાંભળવું, દેશવું, સાંભળવું, વાંચવું, જે કંઈ કહી શકે યોગ્ય છે, આ એક યોગ્ય. સાહેબ મારે શું કરવું છે, આ એક જવાબ, કંઈ પણ પાછું, એટલે જેટલું બની શકે. બીજી વાત, ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. પણ સાહેબ અમને તો અમારા ક્યાંય સાધુ સાધ્વીનો જોગ નથી, અમારા તો ક્યાંય અપાસરા નથી, અમે તો એવા સ્થાને રહીએ છીએ. બધા આવીને ફરિયાદ કરતા હોય કે જાણે હોય તો જાણે ધર્મ જ બ્રેક કરવો હોય ને એમ, આ નથી એટલે બોલવા થયું કે અમે શું કરીએ, અમે તો એવી જગ્યાએ રહીએ છીએ જ્યાં કોઈ અમને લાભ મળતો. પણ તું અહીંયા રહેતો તો તે દીએ કે દી આવ્યો છું, અને અહીંયા આવે છે ને જ્યારે વિદેશથી કે કલકત્તાથી કે મદ્રાસથી, ત્યારે બોલે હો, તમે બધા ભાગશાળી છો, તમારે તો શેરીએ શેરીએ અપાસ રહી, તમને તો બધા સંતોના લાભ, પણ તું આઠ દીમાં શું કરવાનો છું તો કે. જગતને કોઈ પહોંચી શકે નથી. એ જગ્યાએ પણ કે છે કે તને જૈન સિવાય પણ આ જગતની અંદર સંત અને સત્સંગનો કઈ દુકાળ નથી. કોઈ પણ જગ્યાએ સતને આધારિત વ્યક્તિત્વ એ સંત, અને એના આધારિત વાતો એ બધી સત્સંગ. એ સત્સંગથી બીજા દર્શનો છે, જૈન સિવાય પણ છે, એ બીજા દર્શનોથી પણ એની વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. પણ તું આત્મા સંબંધી વાત સાંભળજે, માત્ર જૈન જ અથવા અમારો ઉપાશ્રય, અમારા જ ગુરુ, અમારા જ મહાસતી, અમારા જ મુનિ મહારાજ, આવો આગ્રહ રાખીશ. અન્ય દર્શનથી પણ જો આત્માની ચર્ચા થતી હોય, આત્મા સિવાયની થતી હોય તો વાત નથી. યાર આત્મા ચર્ચિત થતો હોય એક વાત, અને બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય આત્માની, સ્વરૂપની, વિકાસની, ગુણની, તો પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. કોઈ પણ મતમાં ન બંધાય, કોઈ પણ આગ્રહમાં ન બંધાય, આ આત્માર્થીનું પહેલું લક્ષણ છે. જો મતનો આગ્રહ આવી ગયો એટલે આત્મસિદ્ધિ જેવું શાસ્ત્ર 142 ગાથાની અંદર જ સમગ્ર આગમનો સાર જેની અંદર સંચિત કર્યો છે એ આવા મહાપુરુષે એમાં 9 ગાથા મતાર્થીની આપી. સાહેબ આટલું બધું મહત્વ સુકામ આપ્યું, આટલો બધો સમય સુકામ એને આપ્યો, આટલા બધા શબ્દો એની પાછળ સુકામ કાઢ્યા? તો કે હોય મતાર્થી તેહને થાય ના આત્મલક્ષ. જો મતાર્થી હશે તો એને આત્માનું લક્ષ કદી થઈ શકશે નહીં. એટલે કહ્યું કે લક્ષણ કયા મતાર્થી ના, અમે કીધા મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થી ના આત્મ અર્થ શું સાચ. ભાઈ આત્માર્થીના લક્ષણ તને કહું છું, પણ મતાર્થીનું લક્ષણ જ્યાં સુધી વિદ્યમાન હશે ત્યાં સુધી આત્માનું લક્ષ જ નહીં થાય. તું મતાર્થી બનીને ગમે તે અપાશ્રય જા અને ગમે તે સંત પાસે બેસ, તને આત્માનું લક્ષ થવાની કોઈ સંભાવના નથી. કારણ કે આંખની સામે પડડ છે અભિનિવેશના, આગ્રહના, મતના, મતાર્થના, કદાગ્રહના, એને આત્મા પકડાવવાનો નથી. બહુ સરસ વાત અહીંયા મૂકી. એક તો આત્મા ચર્ચિત થતો હોય અને બીજું બીજા દર્શન હોય તો પણ તું આત્માની બાબતની અંદર ભેદ કરીશ નહીં. સતની વાત ગમે તે દ્રષ્ટિકોણથી સાંભળવા પ્રયત્ન કરો અને સમજવા પ્રયત્ન કરો તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. કારણ કે તારે સાંભળીને તું વિચારજે, જે વિચારશે એને સત અસતનો ભેદ થશે, જે વિચારશે એને હિત અહિતનો વિવેક આવશે, જે વિચારશે એને જ્ઞાન અજ્ઞાનનો વિવેક જાગ્યા વિના રહેશે નહીં. કારણ કે વિચારની એક આ સિદ્ધિ છે, વિચારની એક પ્રક્રિયાની અંદર આ એક એનું પરિણમન છે કે વિચાર કરે તો એ પામ્યા વિના રહે નહીં. એટલે કૃપાળુ દેવે મહામંત્ર આપ્યો આ જગતની અંદર કે કર વિચાર તો પામ, તું પામ્યા વિના નહીં રહે જો વિચાર કરીશ તો. અને સાચી વાત હશે, સત્ય તને મળ્યું હશે, પણ તું વિચાર નહીં કર તો તને કોઈ કાળે મળે એવી કોઈ શક્યતા. તને ગમે તે દ્રષ્ટિકોણથી જો સત તારા હાથમાં આવ્યું હશે અને તું વિચારીશ તો એની મેળે વિચારની અંદર વિવેકની જાગૃતિ થાય, અને વિવેકની જાગૃતિ થાય એટલે સત અસતના, નિત્ય અનિત્યના, શાશ્વત ક્ષણભંગુરતાના, હિત અહિતના, જડ ચેતનના ભેદ પડ્યા વિના રહે નહીં. સ્વ પરની વિવેક બુદ્ધિ જાગ્યા વિના રહે નહીં. વિચારે તો પામ્યા વિના ન રહીએ, અને ન વિચારે તો કોઈ કાળે મળે નહીં. તો વિચાર એ પણ એક સાધના છે. પ્રશ્ન તો ઘણા કરે સાધકો, સાહેબ શું કરું, કેટલુંક વાંચું? પણ તું કોક દી વાંચવાનું બંધ કરીને વિચાર તો કર. તો કે લ્યો અહીં તો અટકી ગયા, અમે વિચાર થતો નથી, વિચાર થતો નથી. અને આ પ્રભુએ કહ્યું છે કે તું વિચાર કર, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. કેટલા પદની અંદર, કેટલા કાવ્યમાં આ વારંવાર આવે કે વિચારતા લોકોએ આખો સત પ્રાપ્ત કરી લીધું, પણ જેણે વિચાર કર્યો તેણે, અને વિચાર કેવળ મનુષ્ય યોનિમાં સંભવિત છે, સંઘનીપણામાં જ સંભવિત છે. આ તિર્યન સૃષ્ટિ વિચાર નહીં કરી શકે, નારકીની કોઈ વાત જ નથી, દેવની પણ વાત નથી. અત્યંત દુઃખ વિચાર ન સંભવે, અત્યંત સુખ વિચાર નહીં સંભવે શકે, અને પરાધીનતા વિચાર નહીં થઈ શકે. આ એક મનુષ્ય છે, સુખ અને દુઃખ બે છે, છતાં પરાધીન નથી. પોતે ગમે તેવી સ્થિતિ, આપણે કહે કે રોટલો માગી ખાઈને ગુજરાન કરશું, પણ અમે વિચાર કરીશું, અમે કોઈના ઉપર એવા આધાર. આ ખુમારી મનુષ્ય યોનિમાં, મનુષ્ય જન્મમાં, મનુષ્ય પર્યાયમાં છે. આ સંજ્ઞાપણું છે, આમાંથી પ્રજ્ઞાપણું પ્રગટાવી શકાય છે, પૂર્ણતા સાધી શકાય છે. અને આ એક જ મનુષ્ય જન્મનું આ સાર્થકતા છે, આ એનો અર્થ, આ એનો હેતુ, કે તું વિચાર કરી અને જે દિવ્યતા છે, ડિવિનિટી, ઇટર્નિટી, એને પકડી લે અને ક્ષણભંગુરતાને છોડી દે. નિત્યની સાધના કર, અનિત્યને છોડી દે. એટલો જબરજસ્ત વિચારનું બળ છે. પત્ર અહીંયા આ બે જ વાક્ય, આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવાનો અને સાંભળવા આદિનો પ્રસંગ રાખ. આ તો એ ચાલતો હોય તો પણ બે ઓટલે બહાર હવા સારી આવે છે, હજી એને હવા ખાવી છે. આત્મા સંબંધી કંઈ સાંભળવું નથી, જવા દે. પત્રાંક 640, મુંબઈ, આસોસુદ 11/1951. આજે સવારે અત્રે કુશળતાથી આવું થયું છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે. જીન પણ કહે છે કે પરમાર્થ નહીંથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી, તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખક્ષય કરવાની ઈચ્છા છે જેને, એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી, એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. અમ પ્રત્યે અનુકંપા રાખશો અને કંઈ જ્ઞાન વાર્તા લખશો, શ્રી ડુંગરને પ્રણામ. બાકીની બધી એમની વાતો વિનયની આપણે બાજુ ઉપર મૂકીએ. તો બે વાત મૂકી કે વેદાંત કહે છે કે આત્મા અસંગ, જૈન કહે છે કે આત્મા અસંગ, પરમાર્થ નહીંથી આત્મા અસંગ છે એમ જૈનનું કહેવું છે. જૈન કહે છે કે વ્યવહાર નહીંથી આત્મા સંગી છે. જો આત્મા અસંગ છે, સર્વથા અસંગ છે, બધા નહીંથી અસંગ છે, તો મને કંઈ સ્પર્શતું નથી, તો હું ગાંઠિયા ભજીયા ખાઉં, તો આત્મા તો અસંગ છે. આવું મિથ્યાભાસ થયા વિના નિશ્ચયાભાસ, આને કહેવાય શુદ્ધ નિશ્ચય નહીં ના, બહુ આગ્રહી અને મતાર્થીઓ આ નિશ્ચયાભાસમાં ચાલે કે બંધ મોક્ષ છે. કલ્પના ભાખે વાણી માઈ વર્તે મોહાવેશમાં, મારા હરો ચા પીવામાંથી નવરો થતો નથી, નાસ્તા કરવામાંથી નવરો થતો નથી, અને મોક્ષની ચર્ચા કરવામાંથી પણ. એ કે એને આત્મા શું લેવા દેવા, આ ભૂતગળ જળ, આ અડદિયા મેસો લાડવા બુંદી ભરત પી ખાધા કરો યાર, પૂરા રાગથી પૂરા મોહથી ખાધા કરે, પૂરા રાગથી સંસારના પદાર્થોને ભોગવ્યા કરે, અને સમજે કે પૂતગળ મને સ્પર્શતું. જ્ઞાની કહે છે કે અસંગ છે, એ વાત સાચી. વેદાંત કહે છે એમ એકાંત નિશ્ચય નહીં વાળા પણ કહે છે, એને વેદાંતી બે હરખા છે. વેદાંતની જે વાત અને નિશ્ચય નહીં જૈનમાં પણ, એ પણ બંને સમાન છે. કૃપાળુદેવ કહે છે કે ભાઈ બરોબર છે, જીન પણ કહે છે, અમે નથી કહેતા કે આત્મા અસંગ નથી, પણ પરમાર્થ નહીંથી અસંગ છે અને વ્યવહાર નહીંથી સંગી છે. એટલે વ્યવહારથી એ સંગી છે, પુદગળ સાથે સંગમાં છે, શરીરના સંગમાં છે, રાગ દ્વેષના સંગમાં છે, કષાયોના સંગમાં છે, કુટુંબ પરિવારના સંગમાં છે, સ્વજન પરિજનના સંગમાં છે, સંગ્રહ પરિગ્રહના સંગમાં છે, વ્યવસાય વ્યાપાર આદિના સંગમાં છે. બધે જ ફેરાયેલો છે, પથરાયેલો છે, અસંગ હોવા છતાં ભાવથી એ પોતાના સંગ જગતમાં, સંબંધ જગતમાં જોડાયેલો છે. હવે એ અસંગતા સિદ્ધ થવી, એ પરિણત થવી, આ મોક્ષ છે. મોક્ષ કોને કહીએ? કે જે અસંગતા નિશ્ચય નહીં થી આ આત્માનું સ્વરૂપ છે, જે શુદ્ધ સ્વરૂપ છે, એ અસંગતા સિદ્ધ થવી જોઈએ. એ સિદ્ધ ક્યારે થાય? કે બધા સંગ છૂટી જાય, સર્વસંગથી સર્વથા મુક્ત થવું, તેનું નામ મોક્ષ. તો જેટલા છૂટા થયા તેટલો મોક્ષ, જેટલે અંશે છૂટા થયા તેટલે અંશે મોક્ષ. જે જોડાયા છીએ, જે સંગીપણું છે, એટલી આત્માના સ્વભાવમાં આવેલી અશુદ્ધતા છે. આ અશુદ્ધતાને દૂર કરવાની તો સંગ છોડવાનો, જેટલો સંગ છૂટશે એટલી મલિનતા ખસશે. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. માર્ગ આટલો જ છે કે આત્મા નિશ્ચય નહીં થી, પરમાર્થ નહીં થી અસંગ છે એમ જીનવર પણ કહે છે, પણ જીવ અજ્ઞાનના કારણે, મોહના કારણે, દર્શન મોહ અને ચારિત્ર મોહ એના પરિણામથી આત્મા અનંતકાળથી પરદ્રવ્યનો સંગી છે. જીવ સંબંધના જગતમાં જીવે છે, જીવ સંગીપણાના રૂપમાં જ જીવે છે, અને જેટલું એનું સંગીપણું છે એટલો જ એનો મોહ વ્યાપ્ત છે. એટલા જ એના રાગ દ્વેષના પરિણામોની, કસાયોના પરિણામ ચડ ઉતર થયા કરે છે. જ્યાં સંગ અને સંબંધ છે ત્યાં, જ્યાં સંગ અને સંબંધ નથી ત્યાં એને કોઈ રાગદ્વેષ કે કસાય પરિણામ થતા નથી. થાય છે અત્યારે કોઈ એમ કે અમદાવાદમાં કંઈ કામ થયું હશે, કોકને કંઈક ભાગી ગયું કે કોઈનું મકાન પડી ગયું, કંઈ લેવા દેવા છે, કંઈ રાગદ્વેષ થાય? ક્યાં થાય? પણ મારું મકાન અમદાવાદમાં છે એ ખબર છે, અને એમ કહે કે તમારું જે છે ને એમાં જ આગ લાગી છો, તો પરિણામ રાગદ્વેષની પરિણતિ થઈ કે નહીં? એનો સંઘ ક્યાં સુધી ફેલાયેલો છે? અને અમેરિકાની અંદર કોઈ આપણો સંબંધી રહીએ છીએ ને ત્યાં, કે ભયંકર વાવાઝોડું એવું છે, ખતરનાક છે, હવે જ્યાં સુધી સમાચાર મળ્યા નથી ત્યાં સુધી પરિણામો ચંચળતાના છે. આ સંઘથી જોડાયેલો છે, ભાવથી જોડાયેલો છે, છે અસંગ, પણ મોહને કારણે, અજ્ઞાનને કારણે એ જગતના પદાર્થો સાથે જુદી જુદી રીતે સંગમાં અને સંબંધોમાં જોડાયેલો છે, જેને આપણે કહીએ છીએ સંયોગ. આ સંયોગનું સર્જન પણ થાય અને સંયોગનું વિસર્જન પણ થાય. ઘર વધે પણ ખરા અને ઘર વેચાય પણ ખરા. જે વેચી નાખ્યું છે, જે સ્ક્રિપ્ટ આપણે આજે છોદો કરી નાખ્યો છે, અને એમાં માર્કેટમાં આવે કે એનું જરા બહુ સર્કિટ એની ડાઉન થઈ છે, આપણે કે મારે ક્યાં લેવા દેવા, મેં તો કાઢી નાખ્યું, તો એની સર્કિટ ગમે એટલી ડાઉન થાય તો આને નાવું કે નીચોવાનું? આખો વ્યવહાર જગતનો કસાય પરિણામ, મોહ વ્યાપાર, અજ્ઞાન વ્યાપાર, આ બધું સંઘનું સામ્રાજ્ય જેટલું છે એના ઉપર છે. વ્યવહાર નહીં થી આ જીવ સંગી છે. જીનવર પણ કહે છે કે પરમાર્થે આત્મા અસંગ છે. અને મોક્ષ એટલે શું? જેણે એમ માન્યું કે આત્મા અત્યારે પણ અસંગી છે, ભલે એ સાથે રહીએ, ખાય પણ ખાતો નથી, પીએ પણ પીતો નથી, આ બધી તો વાતો ચાળા છે, જાતને છેતરવાના ધંધા છે, આત્મવંચના છે. કોને મૂર્ખ બનાવવા છે? જગતને મૂર્ખ બનાવી શકાશે, સ્વયંને નહીં બનાવી શકાય. જો જાત પ્રત્યે વફાદારી હોય, પ્રમાણિકતા હોય, તો તરત ખબર પડે કે હું બીજાને બનાવી શકું છું, અંદર જાણું છું, કે આ વાત ખોટી છે. તો એ રીતે અહીંયા કહે છે કે જો મોક્ષ જોઈતો હોય તો આત્માનું અસંગ સ્વરૂપ સિદ્ધ કરવું પડે. અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી એટલે વ્યવહારમાં આવે. પરિણત થવી એટલે મારું સંગપણું છૂટી જાય કે મારું કશું નથી, મારું કંઈ નથી. કંઈ નથી એટલે એ વસ્તુની હાનિ વૃદ્ધિ થાય તો પણ મારા પરિણામની અંદર કંઈ ફેરફાર થાય નહીં. હશે કોઈ પણ વસ્તુ ગઈ તો કોઈ જેનું હશે એને જશે, મારું છે તે જાય નહીં અને જે જાય તે આવી એની શ્રદ્ધા છે. એટલે એ બોલી શકે છે કે જનક વિદેહી એમ કે મિથિલા બળે તો મારું શું બળે? તો કે એમ મિથિલા બળે તો મારું કાંઈ ન બળે, પણ મારો રૂમાલ બળે છે. મારું રૂમાલ સાથેનું મમત્વ છે તો મારો રૂમાલ તો બળે છે. જ્યાં મમત્વ છે તો મમત્વની ગાંઠ હજુ છૂટી નથી. આ સંગીતપણું છે અને સંગીતપણાને જોડનાર કઈ ચીજ છે? મમત્વ, પોતાનું મમત્વ છે. અને એ મમત્વનો આધાર અહમપણું. એ રૂમાલ કોનો છે? આ મારા દેહ સંબંધી આત્માને રૂમાલ ક્યાં લેવા જાવ? મારું શરીર જે છે, દેહ સ્વરૂપ છે, એ દેહ સ્વરૂપના સંબંધમાં સ્વજન સંબંધી પુત્ર મિત્ર સંગ્રહ પરિગ્રહ એ બધો સંબંધ કેના કારણે છે? આત્માને કારણે કે શરીરના કારણે? દેહના કારણે છે. કબીર સાહેબ કહે છે, આપ મરે તો પતિ ગયું તારું બધું ગયું. ડેથ ટર્મિનેટ્સ ઓલ કોન્ટ્રાક્ટ્સ. ગમે તેટલા કરાર કર્યા હોય, કાયદો એમ કહે છે કે જેવું એનું મૃત્યુ થયું વાત, જગતના વ્યવહારમાં એનું કોઈ નામું નથી ઉઠમણા સિવાય. કઈ નહીં, જેટલું જલ્દી કરો એટલું સારું. જે જીવતા કરે એ જીતી ગયો, જે જીવતા કરે એ જીતી ગયો. તો આ વાત છે. અહીંયા કહે છે એ પરબારી સિદ્ધ થવી એ ઘણું કરીને અસંભવિત છે. કોઈ જ્ઞાની, કોઈ પરમ જ્ઞાની એ અસંગતા સિદ્ધ કરે છે, એ અસંગતા સિદ્ધ કરે છે. ઉપસર્ગની અંદર મહામુનિવરો છે એ કહે છે અસંગતા કે શરીર તે હું નથી અને આ શરીર તે મારું નથી. કૃપાળુદેવ કહે છે એકાકી વિચરે તો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો અડોલે આસનને મનમાં નહીં ક્ષોભતા પરમ મિત્રનો જાણે પામ્યા અપૂર્વ અવસર એવો ક્યારે. કોઈ એવી જ્ઞાન દશા યોગ દશા ધ્યાન દશા થઈ શકે છે. અસંગતા સિદ્ધ થઈ શકે છે. મરવાની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે. પણ પરબારી સિદ્ધ થતી નથી એટલે જ્ઞાની પુરુષ કહે છે કે એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને એવા મુમુક્ષુએ. આ વાત કોને કરવી છે? મુમુક્ષુને. કયા મુમુક્ષુને? જેને સર્વ દુઃખનો ક્ષય કરવો છે એવી જેને ઈચ્છા છે એને. જેને બધા દુઃખ ભલે રહી આપણને કોટે પડી ગયા છે અને આપણે ગમે તે પરિસ્થિતિને પહોંચી વળશું, આપણને દુઃખ બુઃખ કંઈ નડે નહીં, એને માટે જ્ઞાની કહે છે તને અમે વાત કરતા નથી. જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. સત્સંગની નિત્ય ઉપાસના કરવી, કેમ કે આ જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી સંગીપણામાં છે. જ્યાં સુધી મુક્ત થયો નથી ત્યાં સુધી સંગીપણામાં, અને આ સંગીપણું ગમે ત્યારે એના મોહની એના પરિણામને ચડ વિચડ કરી દે છે. માટે એને આધાર શું? સત્સંગ. સત્સંગનો એને આધાર મળવો જોઈએ. તો એ વાત અત્યંત સત્ય છે એમ વાત મૂકી છે. બાકી તેમણે ડુંગરભાઈને સૌભાગભાઈને પ્રણામ કર્યા છે. તો સત્સંગની ઉપાસના જેને સર્વ દુઃખનો ક્ષય કરવાની ઈચ્છા છે. કારણ કે સંગ એ દુઃખનું કારણ છે. અસંગતા સિદ્ધ કરવી છે અને અસંગતા સિદ્ધ થવી અથવા પરિણત થવી, પરિણત થવી અને પરિણામમાં આવવી તે મોક્ષ છે. વિશેષ અવસર.